માર્કની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય. માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 9મો. અને તેણે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે અહીં ઊભા રહેનારોમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું દેવનું રાજ્ય જોયા પહેલા મરણ પામશે જ નહીં. અને 6 દિવસ પછી ઈસુ પિતરને તથા યાકુબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું અને તેના કપડાં ઉજળા બહુ જ સફેદ થયા, એવા કે પૃથ્વીમાં કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે. અને એલિયા મૂસાની સંગાથે તેઓને દેખાયો ને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. અને પીતર ઉત્તર આપીને ઈસુને કહે છે કે રાબી, અહીં રહેવું આપણે માટે સારું છે, તો અમે 3 માળવા બાંધીએ, એક તારે માટે ને એક મૂસાને માટે ને એક એલિયાને માટે, કેમ કે શું બોલવું એ તેને સૂજ્યું નહીં, કેમ કે તેઓ બહુ જ બીધા હતા. અને એક વાદળું આવ્યું ને તેઓ પર છાયા કરી, અને વાદળામાંથી એક એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, તેનું સાંભળો. અને તરત જ ચાર તરફ જોઈને તેઓએ પછી પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયો નહીં. અને પહાડ પરથી તેઓ ઉતરતા હતા ત્યારે તેણે તેઓને ફરમાવ્યું કે તમે જે જોયું છે તે માણસનો દીકરો મોયલામાંથી પાછો ન ઉઠે ત્યાં સુધી કોઈને કહેતા ના. અને તેઓએ એ વાત મનમાં રાખી ને મરણમાંથી પાછા ઉઠવું એ શું હશે તે વિશે મહોમાં વિવાદ કરતા હતા. અને તેઓએ તેને પૂછ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે કે પહેલા એલિયાએ આવવું જોઈએ? અને તેણે તેઓને કહ્યું કે એલિયા પહેલા આવીને સર્વને સુધારે છે ખરો, અને માણસના દીકરા વિશે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુઃખ સહેવું ને તુચકાર પામવો? પણ હું તમને કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે, અને તેના વિશે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કર્યું. અને તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ અતિ ઘણા લોકોને તથા તેઓની સાથે વિવાદ કરતા શાસ્ત્રીઓને જોયા, અને તરત તે બધા લોક તેને જોઈને બહુ અચરતી પામ્યા ને દોડીને તેને સલામ કરી. અને તેણે તેઓને પૂછ્યું કે તેઓની જોડે તમે શું વિવાદ કરતા હતા? અને લોકમાંથી એકે તેને ઉત્તર આપ્યો કે ઉપદેશક, હું મારા દીકરાને તારી પાસે લાવ્યો, તેને મૂંગો હાથમાં વળગેલો છે, અને જ્યાં કંઈ તે તેને પકડે છે ત્યાં તે તેને પાડી નાખે છે, અને તે ફીણ કાઢે છે ને દાંત પીસે છે ને તે તવાતો જાય છે. અને મેં તારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું પણ તેઓ કાઢી શક્યા નહીં. પણ તેણે ઉત્તર આપ્યો કે ઓ અલ્પવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો. અને તેઓ તેને તેની પાસે લાવ્યા ને તેને જોઈને આત્માએ તરત તેને મળ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડ્યો. અને તેણે તેના પિતાને પૂછ્યું કે તેને આ થયાને કેટલો કાળ થયો છે? અને તેણે કહ્યું કે બાળપણથી. અને તેનો નાશ કરવા સારું તેને ઘણી વખતે તેને આગમાં યા પાણીમાં પણ નાખી દીધો છે, પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કર. પણ ઈસુએ તેને કહ્યું કે જો તું કંઈ કરી શકે, વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. અને તરત બાળકના પિતાએ ઘાંટો પાડતા કહ્યું કે હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. પણ ઘણા લોકો દોડતા આવે છે જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું કે મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે તેમાંથી નીકળ ને ફરી તેમાં ન પેસ. અને ચીસ પાડીને તેને બહુ મરડીને તે નીકળ્યો અને તે મુવા જેવો થઈ ગયો, એવો કે ઘણા ખરાએ કહ્યું કે તે મરી ગયો છે. પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો અને તે ઘરમાં આવ્યો. ત્યારે તેના શિષ્યોએ તેને એકાંતમાં પૂછ્યું કે અમે કેમ તે કાઢી ન શક્યા? અને તેણે તેઓને કહ્યું કે પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી. અને ત્યાંથી નીકળીને તેઓ ગાલિલમાં થઈને ગયા, અને તે કોઈને ન જાણે એવી તેની ઈચ્છા હતી, કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતો ને તેઓને કહેતો કે માણસનો દીકરો માણસના હાથમાં સોંપાયો છે ને તેઓ તેને મારી નાખશે, અને મારી નાખ્યા પછી તે ત્રીજે દિવસે પાછું ઉઠશે. અને તેઓ વાત સમજ્યા નહીં ને તેને પૂછતા બીજા. અને તેઓ કપરનહુમાં આવ્યા અને તે ઘરમાં હતો ત્યારે તેણે તેઓને પૂછ્યું કે તમે માર્ગમાં શું વિવાદ કરતા હતા? પણ તેઓ છાના રહ્યા, કેમ કે માર્ગમાં તેઓ અંદર અંદર વિવાદ કરતા હતા કે મુખ્ય કોણ છે. અને તે બેઠો ને બારેને સાથે બોલાવીને તેઓને કહે છે કે જો કોઈ પહેલો થવા ચાહે તો તે સૌથી છેલ્લો અથવા સૌનો સેવક થાય. અને તેણે એક બાળક લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે જે કોઈ મારે નામે એવા બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે, અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહીં પણ જેણે મને મોકલ્યો છે તેનો સ્વીકાર કરે છે. યોહાને તેને કહ્યું કે ઉપદેશક, અમે કોઈ એકને તારે નામે ભૂત કાઢતા દીધો અને અમે તેને મના કરી કારણ કે તે આપણી સાથે ચાલતો નથી. પણ ઈસુએ તેને કહ્યું કે તેને મના કરો નહીં, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે ને સહેજ મારી નિંદા કરી શકે, કેમ કે જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે. કેમ કે હું તમને ખચિત કહું છું કે તમે ખ્રિસ્તના છો એ કારણથી જે કોઈ તમને પ્યાલું પાણી પાશે તે પોતાનું ફળ નહીં ખોશે, અને જે નાનાઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે તેને માટે તે કરતાં આ સારું છે કે તેની કોટે ઘંટીનું પળ બંધાય ને તે સમુદ્રમાં નંખાય. અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તેને બે હાથ છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું તેના કરતાં ઠૂંઠો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. અને જો તારો પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તેને બે પગ છતાં નરકાગ્નિમાં નંખાવું તેના કરતાં લંગડો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ. તેને બે આંખ છતાં નરકાગ્નિમાં નંખાવું કે જ્યાં તેઓનો કીડો મરતો નથી ને અગ્નિ ઓલવાતો નથી તેના કરતાં કાળો થઈને દેવના રાજ્યમાં પેસવું એ તારે માટે સારું છે, કેમ કે અગ્નિથી હરેક સલૂણું કરાશે અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણો કરાશે. મીઠું તો સારું છે પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય તો તેને સાથી ખારું કરશો. પોતામાં મીઠું રાખો ને અંદરો અંદર સલાહ રાખો.